તો જ આપણો ફોટો કહેવાય. એમાં કઈ આર્ટિફિશિયલી બીજો આવે તો આપણો ફોટો પણ કહેવાય ને. એમ જેવા વિતરાગી પરમાત્મા છે એવી જ એમની અહીંયા પ્રતિમા હોય તો જ એમને ભગવાનની પ્રતિમા કહેવાય, નહીં તો ભગવાનની પ્રતિમા પણ કહેવાય નહીં. વિતરાગી પરમાત્મા એને શણગાર કરવા, એને આવું બધું કરવું, જનરલી કોઈના માટે નહીં પણ વિચાર કરીએ ત્યાં લોકો શું કે આપણે કોના દર્શન કરવા જવું છે, આંગીના. જો ભગવાનના દર્શન કરવા તો દૂર રહી ગયા, હવે કોના દર્શન કરવા છે, આંગી. ઘરેણાના દર્શન કરવા છે કે વિતરાગતાના કરવા છે. ભગવાનની આંખ, ભગવાન બહાર જવા માટે છે કે અંતર સન્મુખતા જોવા માટે છે, અંતરલીનતા છે. જગત જોવા માટે એમણે સર્વજ્ઞપણું પ્રગટ નથી કર્યું, આત્માનું પૂર્ણ જ્ઞાન મેળવવા. વિતરાગી ભગવાનની પ્રતિમા પણ એવી હોવી જોઈએ કે જેને આપણને જોતા પણ વિતરાગતાની સ્ફૂર્ણા જાગે, તો તેને સાચી હજી તો સ્થાપના કહેવાય. સ્થાપનામાં પણ જેને હજી ફરક છે તો પછી વિતરાગી સ્વરૂપમાં ને એના દેવમાં તો ફરક હશે જ. એટલે આ કહીને આપણે એવા ક્યાંક અજ્ઞાનપણે માનતા હોય તો તે છોડવું જોઈએ. તો આવા કુદેવની જે સેવા કરે છે તેનું ચાર ગતિમાં પરિભ્રમણ ક્યારેય મળતું નથી. તેનો ભાવાર્થ, જે રાગ અને દ્વેષ રૂપી મેલથી મેલા, એટલે રાગી દ્વેષી છે. ભગવાન કેવા હોય, ભક્તોને સહાય કરે, મદદ કરે, ભીડ ભાંગે એવા હોય ને ભગવાન. કેમ પૃથ્વી ઉપર બહુ પાપ વધી જાય ત્યારે શું થાય, ભગવાન અવતાર લે. પણ આ ભગવાન જ જો જગતનો કંટ્રોલ કરતા અત્યાર સુધી આઉટ ઓફ કંટ્રોલ પાપ શું કામ થવા દે, પછી એને અવતાર લેવો પડે, એટલું હેરાન થવું પડે. એની કરતા પહેલા જ એના હાથમાં તો, એ તો માને જ છે ને ભગવાન આખી દુનિયાને કંટ્રોલ કરે છે. અહીંયા ગવર્મેન્ટ પણ શું કરે છે, સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ જવા દે છે કે પહેલાથી એના ઉપાય કરે. આ ભગવાન જેવા હોય તેવા પાપીને જન્મ હું કામ આપે કે જન્મીને પાપ કરે, અને ખબર પડી કે પાપ કરતો હોય તો વહેલો કેમ નથી બોલાવી લેતા. આ કેમ આવું બધું, આપણે જે વાત જે કરતા હોય જગતના કરતા હરતા ત્રણ કે ને બ્રહ્મા વિષ્ણુ ને, એક જણ શું કરે સૃષ્ટિની ઉત્પત્તિ કરે, બીજું શું કરે એની રક્ષા કરે, ને ત્રીજું શું કરે સંહાર કરે. ત્રણ માં ઝઘડો નહીં થતો, ઓલો કે મારે ટકાવી છે ને ઓલો કે મારે સંહાર કરો, શું થતું હશે બે માં. અરે ભાઈ જગતને શ્રીમદજી એના માટે સરસ દલીલ આપી છે, ઈશ્વર જો આ જગતના કરતા હોય તો એ ઈશ્વરે એવા જીવને સુકામ જન્મ આપ્યો કે જે ઈશ્વરમાં જ ન માને. આજ પોતાના હાથમાં જો ઓથોરિટી કંટ્રોલ હોય તો શું કરે, પોતાના વિરોધીને સુકામ એન્કરેજ કરવા દે. એમ જો ઈશ્વર જગતનો કરતા છે તો ઈશ્વરમાં જ જે ન માનતો હોય એવા નાસ્તિકને જન્મ સુકામ આપ્યું. કોઈ કે એના નસીબ ને એના કર્મ, તો પેલા માનને કે એના નસીબ જ છે, એમાં ભગવાનને સુકામ ઇન્વોલ્વ કરે છે વચ્ચે. ઈશ્વરને કરતા માનતા તો દોષ આવે છે, આત્મસિદ્ધિમાં લખે છે ઈ દોષ છે. ઈશ્વર, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, પરમાત્મા કેવા છે શુદ્ધ છે. એને કરતા માનીએ, જગતના કરતા હરતા માનીએ છીએ તો તે ઈશ્વરમાં આપણે દોષ આપીએ છીએ. કોઈને સ્વર્ગમાં લઈ જવું, કોઈને નરકમાં લઈ જવું, એ શું રાગદ્વેષ નથી દેખાતું, નહીં તો શું કામ દ્વેષ વગર એને નરકમાં મોકલે, કોઈને સ્વર્ગમાં શું કામ લઈ જાય. હવે આપણે એક ઘરનું મેનેજ કરવા માટલા રાગદ્વેષ કરીએ અને ઈશ્વર આખા જગતનું મેનેજ કરે તો એને કેટલા રાગદ્વેષ થતા હશે. તો વિતરાગી પરમાત્મા તેને દેવ કહેવાય છે, જે રાગ દ્વેષ સહિત છે તેને ક્યારે પણ દેવ કહેવામાં આવતા નથી. એ તો રાગ દ્વેષ તો આપણે પણ કરીએ છીએ ને એ પણ કરે છે, તો બેમાં દેવ ને આ સંસારી ને આ સિદ્ધ એવા બે ફરક કેમ પડે છે. અને ભક્તોને ભીડ પડે એવું ક્યારે હોતું, ખરેખર ભગવાનનો ભક્ત હોય અને ભીડ પડે એમ બને જ નહીં. અરે ભગવાન તો બધાથી અલિપ્ત થઈ ગયા, કોઈ સ્તુતિ કરે કે કોઈ પ્રશંસા કરે, કોઈ નિંદા કરે, કોઈના પ્રત્યે એમને જોવાની જ ફુરસદ નથી. પોતાના આત્મ સ્વરૂપમાં મુનિ દશામાં જ્યાં આવી દશા હોય ત્યાં તો કેવળીની ને અરિયંતની દેવની તો કોઈ વાત જુદી જ છે. અરે ભગવાનની, ભગવાન સ્વયં રક્ષિત છે. અરે તીર્થંકરના એવા પુન હોય કે જેને કોઈની રક્ષાની જરૂર જ ન પડે, એટલા તો પુન લઈને આવ્યા છે. એમનું બળ એટલું હોય કે હાથ પકડે તો સિંહ, કાન પકડે તો ઉભો રહી જાય, એટલું તો બળ છે એમને. એમને કોની રક્ષાની જરૂર છે? જગતમાં એક બાજુ કહીએ સર્વોત્કૃષ્ટ પુનના ધારક કોણ છે? તીર્થંકર. તીર્થંકર ચક્રવર્તી ના પુન કરતા પણ તીર્થંકર ના પુન કેટલા અધિક છે કે જેના હજી તક ગર્ભમાં આવવા પેલા છ મહિનાથી રત્નોની વૃષ્ટિ થાય, જેના ગર્ભ કલ્યાણક ઇન્દ્રો પણ આવીને ઉજવતા હોય એવા તીર્થંકર ના પુનની તો કોઈ જુદી જ વાત. એને રોગ થાય ને એને આવવું પડે, જરૂર પડે, એવું હોતું જ નથી. એક વિચારવા જેવું છે. સોળ, સોળ નો આંકડો ગુજરાતીમાં કેવો કહેવાય છે? પૂર્ણ કહેવાય. 16 પેલા આવતું ને આપણે, 16 આનાનો રૂપિયો હતો ને ચંદ્રમાં પણ આપણે કે 16 કળા એખી લઈશ. 16 ઇઝ એ પૂર્ણ પણ, અને એટલા માટે માતાને ગર્ભ કલ્યાણમાં 16 સ્વપ્ન આવે કે અહીંયા હવે અવતરનાર કોણ? પુરુષ છે, પૂર્ણ છે. અંદરમાં પણ પૂર્ણતા સ્વભાવની થવાની, 12માં પુણ્ય પણ પૂરો છે. 14 સપના છે, અધુરાશ દેખાડે છે. સમજવાનું છે આપણે, કોઈના માટે નથી, કે ભગવાન જ્યાં આવે એ પહેલા પણ એવા સપના માતાને આવતા હોય છે કે કંઈક પૂર્ણતાનું સૂચક આવે છે કે હવે જે જીવ અવતરવાનો છે એ અંતરમાં પવિત્રતા પૂર્ણ છે અને પુણ્ય પણ પુણ્ય છે એવા તીર્થંકર. તો એવા તીર્થંકરને માનવું કે રોગ થાય ને એને દવા લેવી પડે ને એને એક જગ્યાએથી બીજે જગ્યાએ ગર્ભ જાય ને આવી બધી તો લાંછનરૂપ વાત છે. આવી સામાન્ય રીતે કોઈ જીવને પણ આવું કેવું કેવું કહેવાય? અપશબ્દો કહેવાય છે ને, ખરાબ શબ્દો, લાંછન છે. એવું ભગવાનને માટે માની લેવું. કોઈ કે અચ્છેરા થાય છે, અરે અચ્છેરા આવા હોય કે ભગવાનના ઓછપ દેખાડે, નાનપ દેખાડે, એવા અચ્છેરા થોડી હોય શકે. તો એ બધા રીતે માનવું તે કુદેવને માનવા જેવું છે. અંતરની વાત કરી કે રાગ દ્વેષથી અંદરમાં મલિન છે અને 12માં સ્ત્રી ગદા આભૂષણ વગેરેથી જેને ઓળખી શકાય છે. આભૂષણ પહેરાવે તો શું થાય? એ ભગવાન છે કે રાજા છે? આભૂષણ પહેરાવતા ભગવાન ઋષભદેવ નથી રહેતા, પણ રાજા ઋષભદેવ હોઈ શકે છે. રાજા ઋષભદેવ જ્યાં સુધી હતા રાજમાં ત્યાં સુધી મુગટ પહેરતા, ઘરેણા પહેરતા. તો આપણે શું થવું છે? રાજા ઋષભદેવ થવું છે કે ભગવાન ઋષભદેવ થવું છે? જે વસ્તુ એમણે છોડી છે એ જ વસ્તુ એમને ઓફર કરી ઊંધું નથી લાગતું? જે વસ્તુ છોડવા જેવી ગણીને એમણે છોડી દીધી અને એ જ વસ્તુ આપણે એને પાછી ઓફર કરીએ. ઘણા કે ભાઈ અમને ઘણી ભક્તિ આવે છે. તો તમને ભક્તિ આવે એટલે કાંઈ એની મર્યાદા હોય? ભક્તિની પણ વિકૃતિ થાય એવું તો કોઈના પ્રત્યે બહુ પ્રેમ આવે તો હું બે લાફા મારી દે એમ ને, મને બહુ મન થાય છે એવું, એવી ખોટી તો ન હોય ને. પ્રેમ આવે છે, રાગ આવે તો એની એક મર્યાદા હોય. તમને ભગવાન પ્રત્યે ભક્તિનો ભાવ હોય તો એવી ભાવના ભાવ ને કે આમ જેમ વિતરાગ થયા હું પણ વિતરાગ થાવ. જે છોડવાયું, જે ભગવાને એમ કીધું કે એકેન્દ્રીના જીવની પણ હિંસા ના કરી, ભગવાનના નિમિત્તે આપણે ઘણા લાવીને કરીએ એ તો ઉલટાના પાપના ભાગીદાર થઈએ છીએ. ખરેખર એ વિચારવાનું છે કે બહાર કરેલું પાપ તો મંદિરમાં આવીને છોડીએ છીએ, પણ મંદિરમાં કરેલું પાપ ક્યાં છોડવા જશે? બહાર કહેવાય છે ને, બહારના જે સ્થૂળ પાપની વાત છે, આ તો એક સામાન્ય સમજવા માટે કે બહાર કરેલા જે કસાયના પાપ, ચિંદ્રીના વિષયોના પાપ કરી મંદિરમાં આવતા એ ભાવો સમી જાય છે, પણ મંદિરમાં આવીને પણ આવા પાપના અશુભ પરિણામ કરે છે ક્યાં જઈને છોડવા છે આપ? એટલા માટે જીન મંદિરમાં ને એવું તો એકેન્દ્રી આદિનો પણ હિંસાનો નિષેધ. એવી આપણી ભગવાન પ્રત્યેની ભક્તિ પૂજાનો એ વિવેક હોવો જોઈએ. એટલા માટે તો આપણે જે અષ્ટદ્રવ્ય કહીએ છીએ બધા કેવા લઈએ છે? નિર્દોષ લઈએ, જેમાં હિંસાનું નિમિત્ત ન થાય. એટલે એણે ખરેખર નિશ્ચય પણ સમજવાનો છે, નિશ્ચયપૂર્વક બહારમાં વ્યવહાર પણ કેવો હોય એ પણ એને સમજવો જોઈએ. તો અહીંયા આપણને બહારનો વ્યવહાર દેખાડે કે આવો સાચો પેલા ગ્રહિત મિથ્યાત્વ તો એને છોડવું જોઈએ. કુદેવ કુગુરુ કુધર્મમાં ક્યાંક ફસાઈને પડ્યા હોય તો એનાથી તેને પાછા વળવું જોઈએ. તો સ્ત્રી ગદા આભૂષણ વગેરેથી જેને ઓળખી શકાય તે કુદેવ છે. નીચે ફૂટનોટમાં લખ્યું છે સુદેવ એટલે અરિયંત પરમેષ્ટિ, દેવ ભવનવાસી વગેરે દેવ. ઓલા ધર્મની માટે દેવ નથી, સ્વર્ગના જે દેવો છે ધર્મની અપેક્ષાએ દેવ નથી. અને કુદેવ એટલે હરિહર આદિ અદેવ, પીપળો, તુલસી, ઘણા બધા કલ્પિત. અહીંયા તો ઓછું હશે, ત્યાં તો બધું શું પીપળો હોય એને પણ લોકો પૂજે ને ગમે તેને પૂજે, શું થાય? બધે જેવું બને છે એને વિચારણા નથી, એને શું જોવે છે? એક સમસ્તું સમજવા જેવું છે, દ્રષ્ટાંત રૂપે છે. એક હનુમાનજીની દેરી હતી, ત્યાં એક વેપારી જઈને કહે કે મને આ ધંધો કર્યો છે, એમાં હું પૈસા કમાઈશ, તેલનો ધંધો ને એવું કરું છું, જો કહીશ તો તમને એક પળી હું તેલ ચડાવીશ. એ લોકો માને હનુમાનજીને તેલનો ચડાવીશ. તો હનુમાનજી, આ તો દ્રષ્ટાંત રૂપે હનુમાનજી જવાબ દે, જો મારી પાસે એટલા પૈસા હોત તો હું તો તેલનો હોજ બનાવીને એમાં ડૂબકી ન મારું, તને શું કામ કરાવું છું? તારે કમાવા છે એટલું બધું ચડાવવું છે, ચપટી ચડાવવું છે. આ પણ સોદાબાજી છે, મને આવું થશે તો કરીશ. સી ધ ડીલિંગ્સ, દુનિયામાં વેપાર ધંધાનું તો ડીલિંગ કરીએ છીએ, આ તો ભગવાન સાથે પણ હવે બિઝનેસ કરતા શીખી ગયો છે કે આવું થશે તો હું કરીશ. એવું હોય કે મને તો મારી ભક્તિથી કરું, જગતમાં થાય ન થાય મારે એની સાથે કોઈ અપેક્ષા નથી. અનેક પ્રકારે ખરેખર તો આપણા એટલા સદભાગ છે કે એવા કુદેવ આદિથી તો આપણે છૂટી ગયા છીએ. તો જગતમાં વિચાર કરીએ લોકો ક્યાં ક્યાં પડેલા હોય છે, હજી છે, છતાં આપણે તો આપણી રીતથી છૂટી ગયા છે. જગતમાં તો ચાલે છે, પણ ગુરુદેવસિંહના પ્રતાપે આજ સૌરાષ્ટ્રમાં જ્યારે શરૂઆત ગુરુદેવની થઈ ત્યારે ઘણા લોકો ત્યારે તો ગુરુદેવીને માને ને સુરધન માને ને ઓલું બધું કરે, કોઈ જન્મે એટલે નિવેદ ધરે ને બધું ઘણું ચાલતું હતું. ગુરુદેવસિંહના પ્રતાપેથી બધું જ છૂટી ગયું છે. મને પંચ પરમેશ્ટી સિવાય, મારા વિતરાગી પરમાત્મા સિવાય હવે હું કોઈને નમસ્કાર કરવાનો નથી, એટલી મનની મક્કમતા તો એના જીવનમાં આવી જવી જોઈએ. કોઈનું ડર નહીં, કોઈ ડર બતાવશે તમે આ નહીં કરશો તમને કોઈ હેરાન કરશે, મારો પાપનો ઉદય હશે તો મને કોઈ બચાવી શકવાનું નથી, અને મારો પુણ્યનો ઉદય હશે તો મને કોઈ હેરાન નથી કરી શકે, એટલો તો વિશ્વાસ એને હોવો જ જોઈએ. અને મને પંચ પરમેષ્ટિમાં વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુમાં અડગ શ્રદ્ધા છે તો કોઈ કાંઈ નુકસાન કરી શકવાનું નથી. બાકી એની અવજ્ઞાનું, દેવ શાસ્ત્ર ગુરુની અવજ્ઞાનું ઘણું મોટું ફળ છે. એક કથામાં દ્રષ્ટાંત એટલે બનેલી પુરાણમાં વાત આવે છે. એક રાજા હોય છે, એને દેવ પરીક્ષા કરવા લઈ જાય છે સમુદ્રની અંદર વાણમાં, અને વાણ એકદમ તોફાન આવે છે, હાલક ડોલક થાય છે. રાજા ગભરાણો, મને કોણ બચાવે? તો દેવ એને કહે છે કે હું જો પાણી ઉપર નમસ્કાર મંત્ર લખું છું, જો સમજવા જેવું છે, પાણી ઉપર નમસ્કાર મંત્ર લખું છું, તું એને ખાલી ભૂસાડી નાખજે, તારે બચી જશે. હવે કોઈ ઓલાને એમ થયું, પાણી ઉપર તો કોઈ દી અક્ષર રહેતા હશે, એમાં હું ભૂસાડી નાખીશ. ખાલી એટલી હા પાડે છે અને એમાં આયુષ પૂરું કરીને નરકે જાય છે. આ તીવ્ર પાપના પરિણામ. એક નમસ્કાર મંત્ર પણ એક જીનવાણી છે, જેમાં આપણે પંચ પરમેશ્ટીને નમસ્કાર કરી એને પણ કહે છે હું ભૂસાડજો. જીવને આ પોતાના શરીરને ટકાવવાની મમતા કેટલી છે, તો એ રીતે દેવ શાસ્ત્ર ગુરુની અભિનય કરીએ, અસાધના અભક્તિ કરીએ, તેનું ફળ બહુ મોટું આવે છે. એવી રીતે કુદૈવ કુગુરુ શાસ્ત્રમાં જઈએ છીએ એનું પણ મોટું ભયંકર, ભલે આપણને એમ લાગતું હશે હમણાં શરીરમાં સરખું થયું છે, ત્યાં ગયા એટલે સારું થયું, પૈસા કમાણા, પૂર્વના પુણથી કમાઈએ છીએ, પૂર્વના સાતાના ઉદયથી શરીરમાં રોગ જાય છે. કોઈ કુદેવને માયના, કુગુરુને માયના એટલે સારું થયું એવું નથી. ઘણા કે અમે માનતા માનીતી એટલે અમારે સારું, જો માનતા માનીને સારું થતું જગતના બધા જીવન થવું જોઈએ, અને તને થાય છે તો હંમેશા કેમ ન થતું, આ વખતે શું કામ થયું? આ તો શું બને છે, ગુજરાતીમાં જેને કહે ને કાગનું બેસવું ને ડાળનું પડવું, એવું બને છે તો કાગડો કેવું અભિમાન કરે છે કે મારું વજન કેટલું બધું છે કે ડાળી ઉપર બેઠો ને આખી ડાળી પડી ગઈ, પણ એને ખ્યાલ નથી કે આ ડાળી ઉપર આની પહેલા હું ઘણી વાર બેઠો હતો, જો મારું વજન વધેલું હોત તો ત્યારે કેમ પડ્યું નહીં. એમાં કોકને ક્યારેક, બે વાત છે, કોકને અને ક્યારેક થાય છે, અને માની શું લે છે, એનાથી થાય છે. આવી અંધશ્રદ્ધા જગતમાં ઘણી ચાલે છે, એટલે આપણે તો એવા ગ્રહિત મિથ્યાત્વથી છૂટવું છે. શરીરમાં રોગ આવે છે, બહારમાં નિર્ધનતા આવે છે, એ પાપના ઉદયે આવે છે અને પુણના ઉદયે ચાલી જાય છે. જગતમાં કોઈ એને મટાવી શકે એવું બનતું જ નથી. પણ એવું જ જો હોત જગતમાં ગુરુ આપણને કુદેવ કોઈ સારા કરી દે, હું તો કહું એને જ અત્યારના બની જાવ ને, હું કામ આવા બધામાં પણ રહેવું જોઈએ ને, કોકને સારા કરવાને એવું કરવામાં શું કામ રોકાવવું જોઈએ? એવું કરવા રોકાય છે એનો અર્થ શું છે કે પોતાને હજી રાગ દ્વેષ મોહ મમતા બધું પડ્યું છે, તેવા કુદેવ તેને અહીંયા ઘણા એ સરાગી દેવ તે વંદન પૂજનને યોગ્ય નથી. નીચે ફૂટનોટમાં છે ને, જે કોઈ સરાગી દેવ છે, દેવ અથવા દેવી કોઈ પણ, તે વંદન પૂજન નમસ્કાર સ્તુતિ કરવાને યોગ્ય નથી. ખોટે ખોટે જોવા તો જઈએ કે નહીં શું થાય છે, ચાલો સાંભળી આવે તો ખરો, એવી પણ એને જિજ્ઞાસા હોવી ન જોઈએ. તને ન્યા જવાનું મન થાય છે, બે કલાક બગાડવાનું મન થાય ને, સાધા કરવાનું આવે તો શું થાય છે, થાક લાગે છે અત્યારને. અને જ્યાં ન્યા જવું હોય તો એને કાંઈ વાંધો આવતો નથી, એવો પણ સમય શું કામ બગાડો, શું જોવું છે, ખોટામાં શું જોવા જવું છે. એને એટલી ભાવના હોવી જોઈએ કે જેટલો હું દેવ શાસ્ત્ર ગુરુમાં સમય આપી શકું, સ્વાધ્યાયમાં સમય આપી શકું, એટલું એને આપવાની ભાવના થવી જોઈએ. જે અજ્ઞાની આવા કુદેવની સેવા પૂજા ભક્તિ વિનય કરે છે તે આ સંસારનો અંત કરી શકતા નથી, અનંત સંસાર એનો ચાલુ રહે છે, એટલે કે અનંત કાળ સુધી ભવ ભ્રમણ મળતું નથી. આ આપણને કુદેવની વ્યાખ્યા કરી. ગ્રહિત મિથ્યાત્વની વાત ચાલે છે એમાં પહેલા એક કુગુરુની વ્યાખ્યા કરી, પછી કુદેવની વ્યાખ્યા કરે છે, હવે કુધર્મનું વ્યાખ્યા આપણને આમાં કરે છે. પાપડા હોય એને એવી આંખ ખુલ્લી જ ન હોય, હંમેશા વિતરાગી દેવની આંખ ક્યાં હોય, દ્રષ્ટિ નાશા પે ધરી હે પદ્મ આસન એવી જ હોય છે, એમની આંખ ખુલ્લી ન હોય. વિતરાગી પરમાત્માની જે પ્રતિમા હોય એની આંખ ખુલ્લી ન હોય, એની પોપચા ઢળેલા હોય છે. બીજા તો કોઈ સવાલ જ નથી, એમની સ્થાપના જ નથી ફેલાતો, જેવા હોય એવા. આપણા પિતાજી જેવા હોય એવો ઘરમાં ફોટો રાખે, કઈ એમાં આર્ટિફિશિયલી કરીએ, ધોતીને જબ્બો પહેરતા એને બદલે સફારી પહેરાવીને ફોટો રાખશે, એને એનો ફોટો જ નહીં કહી શકીએ આપણે. ભલે જેવા મારા પિતા છે એવા, પણ મારે એ સ્વીકાર્ય છે, એમાં કૃત્રિમતા ન હોય. એમાં જે કઈ વધારો કરીએ છીએ ખોટો છે. ગુરુદેવ એના માટે દ્રષ્ટાંત આપતા હતા, બે મોટી ઉંમરના બે હતા ભાઈઓ, એકબીજાને કેટલા 100 રૂપિયા આપ્યા હતા, ચોપડામાં હતા. પછી બે અચાનક બે ગુજરી ગયા, તેના બે છોકરા, એને લોકોએ શું નક્કી કર્યું, એક જણ કે હવે કોણ જોવા ગયું છે, 100 રૂપિયા છે એમાંથી એકડો જ કાઢી નાખે, ઓલો કે બે મીંડા ઉમેરી દે, એમને શું ખબર પડશે. એટલે ખરેખર એક જણ 100 હતું, એમાંથી એક જણે સાવ ઉડાડી દીધું ને બીજાએ 100 ના 10,000 કરી નાખ્યા મીંડા ચડા. એમ વિતરાગી પરમાત્માની પ્રતિમા હતી, એમાં એક જણે શું કર્યું, ઉમેરી દીધું ઘરેણા આદિ, અને એક જણે શું કર્યું, પ્રતિમા જ સાવ ઉડાડી દીધા. બે ખોટું છે એ આપણે નામ નથી દેવું, સમજી જાય જેને સમજવું, બીજું તો શું છે, આપણે કોઈના માટે નથી. આ તો એક સમજવા માટે કે જેવા ભગવાન પરમાત્મા હોય એવા જોઈએ. ભગવાનને નથી માનતો તે પણ ખોટું છે, અને ભગવાનમાં કંઈક વિશેષતા બીજું કરે છે કૃત્રિમતા એ પણ ખોટું છે. નિગ્રંથ, હવે મુનિ દશામાં જ્યાં મુનિરાજ નિગ્રંથ હોય તો પરમાત્માને કોઈ ગ્રંથ હોય કોઈ પરિગ્રહ હોય એવું તો કોઈ કાળે સંભવિત છે જ નહીં. વિતરાગતા, જ્યાં જોઉં ત્યાં મારે તો વિતરાગતા જોઈ છે, પરમાત્મામાં હું વિતરાગતા જોઉં છું. અંતર બાહ્ય એમની પ્રતિમા પણ નિગ્રંથ, અને ભગવાન તો સમસણમાં પણ સિંહાસનથી કેટલા ઊંચે છે, 4 આંગળ છે. સ્તુતિમાં આવે છે ને, ઉચ્ચે ચતુરાંગુલ જીન રાજે ઇન્દ્રો નરેન્દ્રો મુનિરાજ પૂજે, જેવું નિરાલમ જીન આત્મદ્રવ્ય તેવો નિરાલમ જીન દેહ. ભગવાનનો આત્મા તો બધાથી નિરાલમ એટલે છૂટો છૂટો થઈ ગયો છે, પણ ભગવાનનું શરીર પણ બધાથી છૂટું થઈ ગયું, સિંહાસનથી પણ 4 આંગળ. એમાં આવ્યું હતું સમોસણનું વર્ણનમાં 4 આંગળ, કારણ કે પરમાત્મા અંતરિક્ષ છે, ખરેખર અંતરિક્ષ શબ્દ દિગંબરમાં જ છે કે ભગવાન સિંહાસનથી પણ ચાર આંગળ ઊંચે બિરાજમાન હોય છે. એ શું દેખાડે છે કે સમસરનો આટલો વૈભવ હોવા છતાં ભગવાન તેનાથી અલિપ્ત છે. આત્મા તો અલિપ્ત છે પણ એમનું શરીર પણ અલિપ્તપણે થઈ ગયું છે એવી દશા હોય છે. આવી સ્થિતિ જ્યાં સ્થાપના પણ આવા પ્રકારની હોવી જોઈએ તો ભગવાનની સાચી સ્થાપના કહેવામાં આવે છે. એ પણ એના માટે સરસ લખ્યું છે, એ તો સમયસારમાં લખ્યું છે કે કુનકુન આચાર્ય દેવ જેમ અંતરમાં રાગ દ્વેષ મોહથી અલિપ્ત હતા એમ બહારમાં પણ આ ધૂળથી પણ આચાર્ય દેવ કેવા છે, ચાર આંગળ ઊંચે ચાલવાની એમનામાં લબ્ધિ હતી, એમને લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. તો અહીંયા કહે છે જે અજ્ઞાની આવા કુદેવની શું સેવા, સેવાનો અર્થ પૂજા કરે, ભક્તિ કરે, વિનય કરે, સ્તુતિ કરે, બહુમાન કરે, ગમે તેમાં લઈ લેવું, જોવા ખાતર તો જોઈએ ને ભાઈ શું થાય, મારો મિત્ર છે એને બહુ કીધું એટલે મારે જવું પડ્યું ને, એમાં શું જઈએ તો પગે લાગવામાં શું વાંધો છે. આપણે હાથ જોડીને કોને યાદ કરવા, આપણા ભગવાનને યાદ કરવા, એમાં તો વાંધો નહીં, ગમે એના મંદિરમાં જઈએ પછી હાથ જોડવા પછી કોને યાદ કરવા. એવું પણ હોય શકે નહીં, કદાચ ઘણા દલીલ તો ઘણા કરી શકે ભાઈ કોઈ જવું પડે શું થાય, અમારો મિત્ર ને એવું બધું ખાસ હતો એને ખોટું ન લાગે એટલે મારે જવું પડ્યું, હાથ જોડ્યા તો મેં કોને યાદ કરતો હતો, આપણા ભગવાનને. તને આપણા ભગવાનને યાદ કરવા ન્યા જવું પડ્યું, અને જો એવું જ તને હોય તો હું તો કહું સામે ગધેડો ઉભો રાખીને બે હાથ જોડીને ભગવાનને યાદ કરજે, એમ કેમ નથી કરતો. બહારમાં તને ગમે ને યાદ રાખીને કરવા છે એ ખોટી દલીલ છે. આપણે કોઈની સાથે મિત્રાચારી છે તો આપણે એક સોશિયલ સંબંધ હોય, બિઝનેસનો સંબંધ હોય કે બહારનો ગમે તે સંબંધ હોય, ધર્મની માટે તને જે યોગ લાગે તે કરજે, મને જે યોગ લાગે તે હું કર, એમાં ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ હોઈ શકે નહીં. ધર્મની બાબતમાં ક્યારે પણ શું છે, ગીવ એન્ડ ટેક ક્યારેય હોઈ શકે નહીં. સંબંધ હોય, સંબંધ માટે કોઈને સાથે દ્વેષ ભાવ નથી. કોઈ બીજો ધર્મ વાળો હોય, ધર્મ બહારમાં એને ધંધાનો સંબંધ હોય કે બીજો સંબંધ હો, ધંધાની વાત ધંધામાં, ધર્મની વાત આવે ત્યારે તને જે યોગ લાગે, હું તને નથી કહેતો ચેન્જ કર, મને પણ મારા ધર્મમાં પૂરેપૂરો વિશ્વાસ. જેને બીજે જવાનું મન થાય છે એનો અર્થ કે એને પૂરો વિશ્વાસ નથી. હજી સાચા દેવગુરુ શાસ્ત્ર ઉપર જેને પૂરો વિશ્વાસ નથી તેને તો હજી ધર્મને પામવાનો હજી પાયો જ તૈયાર નથી થયો. નિસંગતા હોય છે, કોઈને આપણે ટીકા, કોઈને દ્વેષ ભાવ કે કોઈને કરવું નથી, જગતના કોઈને બદલાવાય નથી, પણ મારા ધર્મ પ્રત્યેના અભિપ્રાયમાં હું તો નિસંગપણે ઊભો છું. મેરું તો ડગે પણ જેના મન ડગતા નથી, ભલે ભાંગી પડે બ્રહ્માંડ રે, એવી નિસંગતા હોવી જોઈએ. મેરું કદાચ ડગી જશે પણ આની શ્રદ્ધા ક્યારે ડગતી નથી, એવી સાચા દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યેની નિસંગપણે અખંડપણે એને શ્રદ્ધા તો પ્રથમ પાયામાં હોવી જોઈએ. એટલા માટે ટોડરમલજી સાહેબે સમ્યક દર્શન માટે ચાર વ્યાખ્યા, પહેલી વ્યાખ્યા શું કરી છે, સાચા દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા. હજી જેનો પાયો જ કાચો છે, ડામાડોળ છે કે બીજે જે તો શું વાંધો, આમ કરીએ તો શું વાંધો, એનો અર્થ કે એને કાંઈક એમાંથી છૂટછાટ જોવે છે. અનેક પ્રકારે કાંઈક છૂટછાટ કોઈ પ્રકારે હોઈ શકે, ધર્મમાં સમજોતા જેને કે એમાં હોઈ શકે નહીં. હા, ઘરમાં હોય, બહારમાં હોય, મિત્રાચારીની વાત જુદી છે. તો અહીંયા કે જે કોઈ વિનય કરે છે તે આ સંસારનો અંત કરી શકતા નથી, અનંતકાળ સુધી તેનું પરિભ્રમણ ચાલુ જાય છે. હવે 11મો આપણે લઈએ, કુધર્મ કોને કહે છે,
રાગાદિ ભાવ હિંસા સમેત દર્વિત ત્રસ્થાવર મરણ ખેત, જે ક્રિયા તિને જાનહુ કુધર્મ તિન સરદે જીવ લહે અસર્મ, યા કો ગ્રહિત મિથ્યાત્વ જાનયબ સુન ગ્રહિત જો હે અજ્ઞાન.
કુધર્મનું સામે ચિત્ર દેખાડ્યું છે કે ધર્મના નામે લોકો યજ્ઞ કરે છે ને બકરાની બલિ આપતા હોય ને એમાં પણ ધર્મ માને છે, યજ્ઞની અંદર હોમ કરીને બધા જીવોને. હવે તો યજ્ઞ જો કે ઓછા થઈ ગયા હશે, પહેલાના જમાનામાં બધા યજ્ઞ કરતા ને આહુતિ આપતા, અરે ધર્મને નામે હિંસા, ધર્મને નામે પાપ કરવું, એ તો બધું કુધર્મ છે. જેને આપણે કહીએ ને જ્યાં હિતાહિતનો કાંઈ પણ વિવેક ન હોય તેને આપણે શું કહીએ છીએ? અજ્ઞાનિક મિથ્યાત્વ કે પશુ વધને ધર્મ સમજવો, એમ અહીંયા ઈ કુધર્મની વ્યાખ્યા કરે છે. રાગ અને દ્વેષ વગેરે ભાવ હિંસા સાથે, ભાવ હિંસા તો અંદરમાં પડી જ છે, અને સાથે ત્રસ અને સ્થાવરના ઘાતનું સ્થાન દ્રવ્ય હિંસા સહિત જે ક્રિયાઓ છે તેને મિથ્યા ધર્મ જાણવો. શું કહે છે? અંદરમાં તો રાગ દ્વેષ પેડા જ છે, અને બારમાં પણ એ ધર્મમાં એવું જ લખ્યું હોય, ધર્મને નામે તમતારે કોઈને મારવામાં કોઈ પાપ નહીં લખ્યું હોય છે. અમસ્તુ સમજવા માટે છે, મુસલમાનમાંને એમાં તો લખ્યું હોય કે ધર્મ ઉપર ગમે ત્યારે આફત આવી જાય ને કોઈને તમે એના માટે મારો તો તમને કોઈ પાપ ન લાગે, અલ્લાહ તમને માફ કરી દેજે, અલ્લાહો અકબર કરી નીકળે. એ લોકોને એવું ધર્મજનોના જ હોય છે કે એવું કોઈ પછી જોવે નહીં, શું કારણ શું છે એવું ન જોવે. એ લોકો તો શું કે હિન્દુ અને કાફર કે ને એવી જાતનું કે હિન્દુ અને ધર્મને માટે તમે મારો તો કાંઈ પાપ, એટલો બધો દ્વેષ ભાવ છે. પ્રત્યક્ષપણે આપણને કે આવા દ્વેષ ભાવને જે પોષણ આપતા હોય એ કોઈ સાચો ધર્મ હોતો એ તો ક્યાંય દૂરનો રહ્યો. પણ અહીંયા પણ રાગ દ્વેષ કરવા, ધર્મને નામે બધું તમારે પાપ કરવાની છૂટ છે. માયા કરો, પ્રપંચ કરો, કુટિલતા કરો, તો એ પણ કુધર્મ છે. વિતરાગના માર્ગમાં રાગ કરવાની ક્યાંય છૂટ નથી, કોઈ પણ બાના હેઠળ કોઈ પણ હેતુથી પરપજથી રાગ કરવાની છૂટ નથી. વિતરાગનો માર્ગ છે, હા, એ વિતરાગના માર્ગને જીવનમાં અપનાવતા ક્રમ પડે છે, સ્ટેજ આવે છે. તો પૂર્ણપણે જ્યાં સુધી વિતરાગતા અપનાવતા નથી, અહિંસા અપનાવતા નથી, ત્યાં સુધી રાગ ભાવ હિંસા હોય છે. પણ એ હિંસા તે ધર્મ નથી, કારણ કે પૂર્ણ વિતરાગતા તો પરમાત્માને પ્રગટ થઈ છે. મુનિરાજને ત્રણ કસાયના અભાવની છે, તો એ પહેલાંની ભૂમિકામાં હજી એકેન્દ્રીય જીવોની હિંસાનો ભાવ હોય છે, પણ એ ધર્મ નથી. અહિંસા વિતરાગતા જીવનમાં ઉતારતા વાર લાગે છે, તો ત્યાં સુધી રાગ હોય છે, પણ એ રાગ તે ધર્મ નથી. જેટલો રાગ છે તેટલું તેને હિંસા દુઃખ ને પાપ લાગે છે. કોઈ પણ બાના હેઠળ રાગ કરવાની છૂટ હોતી નથી. તો રાગ અને દ્વેષ વગેરે અંદરની ભાવ હિંસા, અને સાથે બારમાં ત્રસ અને સ્થાવરના ઘાતનું સ્થાન. ઘણા તેમ કે ને દુનિયામાં તો સહેજે જેવી સિસ્ટમ છે ને, નબળા પશુને એનિમલ્સને મોટા માણે બધા દ્રષ્ટાંત દે ને, શું છે? ઉંદરને બિલાડી માર, બિલાડીને કૂતરો, કૂતરાને વાઘ, બધા કે ને આવું તો એક નેચરલ પ્રોસેસ છે, એટલે બીજાને મારવામાં વાંધો નહીં. તને કોઈ બળવાન માણસ આવીને મારશે તો કોઈ દી સામે કરીશ નહીં. તે જ કીધું છે કે નબળા હોય વીકર હોય એને સ્ટ્રોંગર મારે એવો પ્રોસેસ છે. એવું પ્રોસેસ નથી, એવું વિરોધતા છે, એકબીજાને જાતિ વેર. બાકી એવી છૂટ નથી આપી નેચરે કે આપણી પર કોઈ વધારે આવે બળવાન માણસ તો આપણે મરી લેવું ને. ઇટ્સ નોટ એ રૂલ, ઇટ્સ નોટ એ રૂલ, એ રૂલ નથી, પણ એવું એકબીજાનો વિરોધાભાસ છે. એ જ હું કહું છું, તમારાથી સ્ટ્રોંગર માણસ તમારી પાસે આવશે. આજે જો એવો રૂલ હોય તો એક મારી પાસે કોઈ સ્ટ્રોંગર માણસ આવશે એટલે મારે તો એને સરેન્ડર થઈ જવાનું ને, કે તો એને બધાને પણ રાઈટ છે. જે કોઈ વિકર એનિમલ્સ છે એને પણ જો ટ્રાય નો નથી, રાઈટ છે. શું છે? દે હેવ ધ રાઈટ ના ટુ લીવ. જેવી રીતે વાઇલ્ડ એલિમેન્ટને લેવાનો રાઈટ છે એવી રીતે એને પણ રાઈટ. ઈ ઓકે, બે નો એકબીજાનો જાતિ વિરોધ કહેવાય છે, કે સર્પ અને નોળિયો સામે મળે તો એકબીજાને દ્વેષ ભાવ થાય, એ એક જાતિ વિરોધ છે. ઇટ્સ નોટ એ રૂલ, નેચરનો એ કોઈ રૂલ નથી. હા, એમાં શું છે? થઈ શકે, એમાં શું કામ ન થઈ શકે? અને નથી થતો તો ત્યાં સુધી એને પાપ થવાનું છે. અને એવું બની શકે છે, એવું અત્યારના જે કાંઈ કરે છે તેનું પાપ એને થાય છે. ઇટ્સ નોટ એ રૂલ. ઇસ પોતે અત્યારના નોનવેજ ખાય છે, ડિયરને મારે છે, એનો અર્થ એવો નથી. એ નિયમ રૂલ બની જાય છે કે મોટા સ્ટ્રોંગર એનિમલ્સ હોય એને વીકર એનિમલને ખાઈ નાખવા, એવો કોઈ રૂલ નથી બનતો. તો અહીંયા કીધું કે એ બધું જીવોને મારવાને ઘણા બધા આ કુધર્મના નામે નવા નવા નિયમો આ બધા બનાવી લે છે. આ બધા શા માટે આવું બધું બને છે? કારણ કે આપણે ક્યારેય સર્વજ્ઞના નિયમો સુધી પહોંચ્યા નથી, એટલે આપણે શું થાય છે, ધીઝ આર ધ મેન મેડ રૂલ્સ. મેન મેડ રૂલ્સ એઝ એ એક્સેપ્શનલ, પણ સર્વજ્ઞના બનેલા નિયમોમાં ક્યાંય એક્સેપ્શનલ નથી હોતા. આ બધા આપણે આપણી અજ્ઞાનતાથી ને અપૂર્ણતાથી બનાવે, એટલે માટે એક એક નિયમ સાથે પાછા ક્લોઝ મૂકવા પડે છે ને, એક્સેપ્શનલ. શા માટે? આપણું એક તો અપૂર્ણ જ્ઞાન છે અને એક તો અજ્ઞાન છે, એટલા માટે સર્વજ્ઞના નિયમમાં ક્યાંય આવો અપવાદ, ગુજરાતીમાં એને શું કહીએ, અપવાદ હોતા નથી. તો સર્વજ્ઞનો ધર્મ, શ્રીમદજી કહે સર્વજ્ઞનો ધર્મ સુસર્ણ જાય. અજ્ઞાનીએ બનાવેલો તો ધર્મ નહીં, પણ અપૂર્ણ જ્ઞાનીએ બનાવેલો પણ ધર્મ નથી. આ વિતરાગનો માર્ગ જૈન ધર્મ કોનો છે? સર્વજ્ઞનો છે. જેને પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું છે એને બનાવ એનાથી બતાવેલો, એનાથી પ્રકાશિત કરેલો આ ધર્મ છે. અજ્ઞાનીએ તો નહીં, પણ અપૂર્ણ જ્ઞાનીએ પણ. અપૂર્ણ જ્ઞાનીએ બનાવેલો હોય તો એમાં અધુરાશ હશે, પૂર્ણતા હોતી નથી. ને અજ્ઞાની બનાવે છે તો સાવ વિપરીત જ બનાવે છે. પાપ કરતા કરતા પણ ઘણા તેમ કે ને, બહુ મન થાય હસવાનું, મન થાય તો હસી લેવું, રડવાનું મન થાય તો, એટલે તમારા બધા રાગ છૂટી જશે. એવું છે? તો કોઈને ખાવાનું મન થાય તો શું કરવું, ખાધે રાગ છૂટી જશે ખાવાનું? એમ કરવાથી રાગ છૂટે છે કોઈ દી? ભોગ ભોગવવાથી રાગ છૂટે છે કે એનાથી વૈરાગ કરવાથી છૂટે છે? તો એવો બધા, અને કેવું આશ્ચર્યની વાત છે કે આવા ખોટા ધર્મોને પણ માનનારા જગતમાં જીવો મળી રહે છે. યોગ્યતા હા, એટલા માટે ને સાંભળ્યું નથી અને પોતાએ વિચાર નથી શકતી, નથી સાંભળ્યું પણ પોતે એટલો વિચાર તો કરી શકે કે એ વાત કરવાથી એનો એ રાગ પોષવાથી રાગ વધે કે રાગ ઘટે? આ જે કઈ વિષય આપણે પોષીએ છીએ, આપણો નાના હતા મોટા થયા ભોગ ભોગવતા આપણી ઈચ્છાઓ ઓછી થઈ જાય કે હજી વધતી જાય છે? કઈ માને જગતમાં કે એટલે માની લેવું એ વાત તો, એટલા માટે કે છે આવા કુધર્મથી બચવું. જ્યાં રાગાદીની વાત હોય અંદરમાં દ્રવ ભાવ હિંસા, અને બારમાં ત્રસ અને સ્થાવરના ઘાતનું સ્થાન, દ્રવ્ય હિંસા સહિત જે ક્રિયાઓ છે તેને મિથ્યા ધર્મ જાણવો જોઈએ. શ્રીમદજીએ કીધું ને, એક પાંખડી ફૂલની જ્યાં દુભાય છે ત્યાં જીનની આજ્ઞા નથી. એમને એક આવે છે, ફૂલ પાંખડી જ્યાં દુભાય જીનની આજ્ઞા નહીં થાય. તો એના નિમિત્તે આપણે કોઈ ફૂલનું કે આવું કરીએ છીએ એના માટે નિષેધ હોય છે. ઇવન આપણા મુમુક્ષુના ઘરમાં પણ ક્યારે પણ લગ્ન પ્રસંગ આતે હોય તો ફૂલ આદિ વાપરવા જોઈએ નહીં. આપણે પાપના, એક તો ઓલું તો પાપ કરીએ જ છીએ, એમાં આ બધું ડેકોરેશનમાં ને એમાં ખબર નહીં અહીંયા હોય કે ન હોય, જે હોય આ તો આપણે આપણું મુમુક્ષુપણ તરીકે આપણે તો એ વિચાર કરવો જ જોઈએ. આસો પાલવના ને પછી ફૂલના બધું શણગાર કરે, ફૂલના હાર કરે, એવું આપણા મુમુક્ષુએ આપણા જીવનમાં એવું તો હોવું ન જોઈએ. પાપની વૃદ્ધિ કરીને ક્યાં જવું છે આપણને? જગતમાં તો ચાર જણા વખાણ કરશે, પાપના ભાગીદાર થવા આવશે કોઈ? તો કોના નિમિત્તે આ પાપ કરવું છે? જગતમાં ઓછું પાપ કરીએ કે આ નિમિત્તે હજી નવા નવા પાપ કરીએ છીએ? તો એ પ્રકારે વિવેક તો આપણને હોવો જોઈએ. રસ્તો હોય છતાં ઘાસ ઉપર ચાલુ, અહીંયા ચાલુ, કીડી મકડા છે કે નથી એ બધું જોયા વગર ચાલુ, આ બધું પ્રમાદ ને પાપનું બહુ નિમિત્ત બને છે. તો જ્યાં હું વિતરાગ ધર્મને માનું છું, સાચા દેહશાસ્ત્ર ગુરુને માનું છું, તેવો જ વિવેક જીવનમાં હોવો જોઈએ. તો આ કુધર્મની વ્યાખ્યા કરી, તેને કુધર્મ જાણવો જોઈએ. તેને શ્રદ્ધાથી પ્રાણી એટલે જીવ દુઃખને પામે છે. એને જે સાચો માને છે તે જીવ દુઃખી થાય છે, ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. આ કુગુરુ કુદેવ અને કુધર્મને શ્રદ્ધા તેને ગ્રહિત મિથ્યા દર્શન જાણવું. આ ગ્રહિત મિથ્યા દર્શનની વ્યાખ્યા કરી. આપણે બીજી ઢાળમાં શેની વાત શરૂઆતથી લીધી છે? સંસાર પરિભ્રમણનું કારણ. પહેલી ઢાળમાં ચાર દુઃખ ગતિના દુઃખ પરિભ્રમણની વાત કરી, બીજામાં તેના કારણની, અને કારણમાં મિથ્યા દર્શન જ્ઞાનને ચારિત્ર, ત્રણની વાત કરી, મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર ને એક એક માં બે ડિવિઝન છે, ગ્રહિત અને અગ્રહિત. એમાં પહેલી આપણને અગ્રહિત મિથ્યા દર્શન ની વાત કરી કે સાત તત્વ માં ભૂલ, તેનું નામ અગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે છે. એની સાથે જે કઈ જ્ઞાન છે તેનું નામ અગ્રહિત મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. અને એની સાથે જે કઈ થોડી ઘણી ક્રિયા કરીએ છીએ તેનું નામ અગ્રહિત મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. હવે અહીંયા ગ્રહિત મિથ્યા દર્શન ની વાત કરી કે કુગુરુ, કુદેવ અને કુધર્મ ને જે માને છે, એને ફોલોઅર્સ થાય છે, એના પ્રત્યે વિનય કરે છે, એના વખતે ભક્તિ કરે છે, તે બધું ગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે છે. હવે ગ્રહિત મિથ્યા જ્ઞાન જેને કહેવામાં આવે છે તેનું વર્ણન આગલી ગાથામાં આપણને 13મી ગાથામાં કરશે કે જે ગ્રહિત કુદેવ, કુગુરુ ને કુધર્મ ને માનવા તે ગ્રહિત મિથ્યા દર્શન છે. હવે ગ્રહિત મિથ્યા જ્ઞાન કોની છે તેની વાત આગળ આપણને લેશે.